રોમનોનો પત્ર 5મો અધ્યાય. આપણે ત્યારે આપણને વિશ્વાસથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે, તેથી આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવની સાથે સમાધાન પામીએ છીએ. આ જે કૃપામાં આપણે સ્થિર છીએ તે કૃપામાં ઈસુને આશરે પણ વિશ્વાસથી પ્રવેશ પામેલા છીએ. વળી આપણે દેવના મહિમાની આશાથી આનંદ કરીએ છીએ. અને માત્ર એટલું જ નહીં, પરંતુ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિ ધીરજને અને ધીરજ અનુભવને અને અનુભવ આશાને ઉત્પન્ન કરે છે. અને આશા શરમાવતી નથી, કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંતઃકરણમાં દેવનો પ્રેમ વેવડાવવામાં આવેલો છે. કેમ કે આપણે હજી નિર્બળ હતા, એટલામાં યોગ્ય સમયે અધર્મી અને સારું ખ્રિસ્ત મરણ પામ્યો. હવે ન્યાયી માણસને સારું ભાગ્ય જ કોઈ મરે, સારા માણસને સારું તો કોઈએ કદાચ મરવાને પણ સાથી ચલાવે. પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યો. એમ કરવામાં દેવ આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. ત્યારે આપણને હમણાં તેના રક્તથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે, માટે તેની મારફતે દેવના કોપથી બચીશું તે કેટલું બધું ખાતરીપૂર્વક છે. કેમ કે જ્યારે આપણે શત્રુ હતા ત્યારે જો દેવની સાથે તેના દીકરાના મરણ દ્વારા આપણો તેની સાથે મિલાપ થયો, તો મિલાપ થયા પછી આપણે તેના જીવનને લીધે બચીશું તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. એટલું જ નહીં, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણો હમણાં મિલાપ થયો છે, તેને આશરે આપણે દેવમાં આનંદ પણ કરીએ છીએ. તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પેટું ને પાપથી મરણ અને સઘળાએ પાપ કર્યું, તેથી સઘળા માણસોમાં મરણનો પ્રસાર થયો. કેમ કે નિયમશાસ્ત્ર પ્રગટ થયા પહેલા પણ પાપ જગતમાં હતું ખરું, તો પણ જ્યાં નિયમ ન હોય ત્યાં પાપ ગણાય નહીં, તો પણ આદમથી તે મૂસા સુધી મરણે રાજ કર્યું. હા, જેઓએ આદમના ઉલ્લંઘન સમાન પાપ કર્યું નહોતું તેઓના ઉપર રાજ કર્યું. આદમ તો તે આવનારની એધાણી રૂપ હતો, પણ જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી. કેમ કે જો એકના પાપને લીધે ઘણા મરણ પામ્યા, તો વિશેષ કરીને એક માણસની એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણાના ઉપર દેવની કૃપા તથા દાન પુષ્કળ થયા છે. એકના પાપનું પરિણામ જેવું હતું તેવું એ દાનનું નથી, કેમ કે એકના અપરાધથી ફેંસલો દંડરૂપ થયો, પણ ઘણા અપરાધોથી કૃપાદાન તો ન્યાયકરણ રૂપ થયું. કેમ કે જો એકથી તેના પાપને લીધે મરણે રાજ કર્યું, તો જેઓ કૃપા તથા ન્યાયપણાનું દાન પુષ્કળ પામે છે તેઓ એકથી એટલે ઈસુ ખ્રિસ્તથી જીવનમાં રાજ કરશે તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. માટે જેમ એક અપરાધથી સર્વ માણસોને દંડાજ્ઞા થઈ, તેમ એક ન્યાયી કૃત્યથી સર્વ માણસોને જીવનરૂપ ન્યાયીકરણનું દાન મળ્યું. કેમ કે જેમ એક માણસના આજ્ઞાભંગથી ઘણા પાપી થયા, તેમજ એકના આજ્ઞા પાલનથી ઘણા ન્યાયી ઠરશે. વળી અપરાધ અધિક થાય તે માટે નિયમશાસ્ત્રે પ્રવેશ કર્યો, પણ જ્યાં પાપ અધિક થયું ત્યાં કૃપા તેથી અધિક થઈ, જેથી જેમ પાપે મરણરૂપી રાજ્યમાં રાજ કર્યું તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણ કરીને સર્વકાળના જીવનને અર્થે કૃપા પણ રાજ કરે. રોમનોનો પત્ર 6મો અધ્યાય. ત્યારે આપણે શું કહીએ? કૃપા અધિક થાય માટે શું આપણે પાપ કર્યા કરીએ? ના, એવું ન થાવ. આપણે પાપના સંબંધમાં હુઆ તો પછી એમાં કેમ જીવીએ? શું તમે નથી જાણતા કે આપણે જેઓ ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા તેઓ સર્વ તેના મરણમાં બાપ્તિસ્મા પામ્યા? તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેની સાથે મરણમાં દટાયા, કે જેમ ખ્રિસ્તને બાપના મહિમાથી મુરેલામાંથી ઉઠાડવામાં આવ્યો તેમજ આપણે પણ નવા જીવનમાં ચાલીએ. કારણ કે જો આપણે તેના મરણની સમાનતામાં તેની સાથે જોડાયા, તો તેના પુનરુત્થાનની સમાનતામાં પણ આપણે જોડાયેલા થઈશું. વળી એ જાણીએ છીએ કે આપણું જૂનું માણસ પણ તેની સાથે વધસ્તંભે એ માટે જડાયું કે પાપનું શરીર નિરર્થક થાય, એટલે કે હવે પછી આપણે પાપની ગુલામગીરીમાં રહીએ નહીં. કેમ કે જે મૂઓ છે તે ન્યાય કરીને પાપથી મુક્ત થયો છે. હવે જો આપણે ખ્રિસ્તની સાથે મૂઆ તો આપણને વિશ્વાસ છે કે તેની સાથે જીવીશું પણ ખરા, કેમ કે આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તને મરેલામાંથી ઉઠાડવામાં આવ્યા પછી તે ફરીથી મરનાર નથી. હવે પછી મરણનો ફરીથી તેના પર અધિકાર નથી, કેમ કે તે મૂઓ એટલે પાપના સંબંધમાં તે એક જ વાર મૂઓ, પણ તે જીવે છે એટલે દેવના સંબંધમાં તે જીવે છે. તેમ તમે પણ પોતાને પાપના સંબંધમાં મૂરેલા, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવના સંબંધમાં જીવતા ગણો. તમે પાપની દુર્વાસનાઓને આધીન ન થાઓ, એ માટે તમે તેને તમારા મર્ત્ય શરીરમાં રાજ કરવા ન દો. વળી તમારા અવયવોને અન્યાયના હથિયાર થવા સારું પાપને ન સોંપો, પણ મૂરેલામાંથી સજીવન થયેલા એવા તમે પોતાને દેવને સોંપો, તથા પોતાના અવયવોને ન્યાયપણાના હથિયાર થવા સારું દેવને સોંપો. કારણ કે પાપ તમારા પર રાજ કરશે નહીં, કેમ કે તમે નિયમને આધીન નથી પણ કૃપાને આધીન છો. તો શું આપણે નિયમને આધીન નથી પણ કૃપાને આધીન છીએ, તે માટે શું આપણે પાપ કરીએ? ના, એવું ન થાવ. દાસ તરીકે સોંપો છો એટલે જેની આજ્ઞા તમે પાળો છો તેના દાસ તમે છો. ગમે તો મોતને અર્થે પાપના અથવા ન્યાયપણાને અર્થે આજ્ઞા પાલનના, પણ દેવને ધન્ય હો કે તમે પાપના દાસ હતા, પણ જે બોધ તમને કરવામાં આવ્યો તે તમે અંતઃકરણથી સ્વીકાર્યો, એ પ્રમાણે પાપથી મુક્ત થઈને તમે ન્યાયપણાના દાસ થયા. તમારા દેહની દુર્બળતાને લીધે હું માણસની રીતે વાત કરું છું, કેમ કે જેમ તમે તમારા અવયવોને અન્યાયને અર્થે અશુદ્ધતાને તથા અન્યાયને દાસ તરીકે સોંપ્યા હતા, તેમ હવે તમારા અવયવોને પવિત્રતાને અર્થે ન્યાયપણાને દાસ તરીકે સોંપો. કેમ કે જ્યારે તમે પાપના દાસ હતા ત્યારે તમે ન્યાયપણાથી સ્વતંત્ર હતા. તો જે કામોથી તમે હમણાં શરમાવો છો તેથી તમને તે વખતે શું શું ફળ હતું? કેમ કે તે કામોનું પરિણામ મરણ છે, પણ હમણાં પાપથી મુક્ત થયેલા અને દેવના દાસ થયેલા હોવાથી તમને આ ફળ મળે છે કે તમે પવિત્ર થાઓ છો, અને પરિણામે તમને અનંત જીવન મળે છે. કેમ કે પાપનો મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંત જીવન છે. રોમનોનો પત્ર 7મો અધ્યાય. વળી ભાઈઓ, શું તમે એ નથી જાણતા, કેમ કે નિયમશાસ્ત્ર જાણનારા પ્રત્યે હું બોલું છું, કે માણસ જીવે છે ત્યાં સુધી તેના પર નિયમની સત્તા હોય છે? કેમ કે જે સ્ત્રીને પતિ છે તે પોતાના પતિના જીવતા સુધી તેની સાથે નિયમથી બંધાયેલી હોય છે, પણ જો તેનો પતિ મરી જાય તો તે પતિના નિયમથી મુક્ત થાય છે. હવે પતિના જીવતા જો તે બીજો પતિ કરે તો વ્યભિચારિણી કહેવાશે, પણ જો તેનો પતિ મરી જાય તો તે નિયમથી મુક્ત થાય છે. તેથી જો તે બીજો પતિ કરે તો પણ તે વ્યભિચારિણી નથી. એમ જ મારા ભાઈઓ, તમે પણ ખ્રિસ્તના શરીર દ્વારા નિયમશાસ્ત્રના સંબંધમાં મુયેલા થયા છો, જેથી તમે બીજાના એટલે જે મુયેલામાંથી પાછો ઉઠ્યો છે તેના થાવ, કે આપણે દેવને અર્થે ફળ ઉત્પન્ન કરીએ. કેમ કે જ્યારે આપણે દૈહિક હતા ત્યારે નિયમશાસ્ત્ર વડે પાપ વાસનાઓ આપણા અવયવોમાં મરણને સારું ફળ ઉત્પન્ન કરવાને પ્રયત્ન કરતી હતી, પણ આપણે જે બાબતમાં બંધાયા હતા તે બાબતમાં મરણ પામ્યાથી હમણાં આપણે નિયમશાસ્ત્રથી મુક્ત થયા છીએ. એ માટે નિયમશાસ્ત્રની જૂની પદ્ધતિ પ્રમાણે નહીં, પણ આત્માને અનુસરનારી નવીન પદ્ધતિ પ્રમાણે સેવા કરીએ. ત્યારે આપણે શું કહીએ? શું નિયમ પાપરૂપ છે? ના, કદી નહીં. પરંતુ નિયમ વગર મેં પાપ જાણ્યું ન હોત, કેમ કે જો નિયમ શાસ્ત્રે કહ્યું ન હોત કે લોભ ન રાખ તો મેં લોભ જાણ્યો ન હોત. પાપે પ્રસંગ મળવાથી આજ્ઞા વડે મારામાં સઘળા પ્રકારનો લોભ ઉત્પન્ન કર્યો, કેમ કે નિયમ વિના પાપ નિર્જીવ છે. હું તો અગાઉ નિયમ વિના જીવતો હતો, પણ આજ્ઞા આવી એટલે પાપ સજીવન થયું અને હું મૂવો. એટલે જે આજ્ઞા જીવનને અર્થે હતી તે તો મરણને અર્થે છે એવું મને માલુમ પડ્યું, કેમ કે પાપે પ્રસંગ મળતા આજ્ઞા વડે મને ઠગ્યો અને તે વડે મને મારી નાખ્યો. માટે નિયમશાસ્ત્ર તો પવિત્ર છે અને આજ્ઞા પવિત્ર, ન્યાય તથા હિતકારક છે. ત્યારે શું જે હિતકારક છે તે મને મૃત્યુકારક થયું? ના, કદી નહીં. પણ પાપ તે પાપ જ દેખાય અને આજ્ઞા વડે પાપ તે અતિશય પાપી જ થાય. એ માટે જે હિતકારક છે તેને લીધે તેણે મારું મરણ નિપજાવ્યું. કેમ કે આપણે જાણીએ છીએ કે નિયમ આધ્યાત્મિક છે, પણ હું દૈહિક છું અને પાપને વેચાયેલો છું. કેમ કે હું જે કરું છું તે હું સમજીને કરતો નથી, કારણ કે હું જે ઈચ્છું છું તે કરતો નથી, પણ જે હું ધિક્કારું છું તે હું કરું છું. ત્યારે હું જે ઈચ્છતો નથી તે જો હું કરું છું તો હું નિયમ વિશે કબૂલ કરું છું કે તે સારો છે. તો હવે જે તે કરે છે તે તો હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે જ કરે છે. કેમ કે હું જાણું છું કે મારામાં એટલે મારા દેહમાં કંઈ સારું વસ્તુ નથી, કારણ કે ઈચ્છવાનું તો મારામાં છે પણ સારું કરવાનું મારામાં નથી. કેમ કે જે સારું હું ઈચ્છું છું તે હું કરતો નથી, પણ જે ભૂંડું હું ઈચ્છતો નથી તે હું કર્યા કરું છું. હવે જો હું જે ઈચ્છતો નથી તે હું કરું છું તો તે કરનાર હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે છે. તો મને એવો નિયમ માલુમ પડે છે કે સારું કરવા હું ઈચ્છું છું ત્યારે ભૂંડું હાજર હોય છે. કેમ કે હું મારા આંતરિક મનુષ્ય પ્રમાણે દેવના નિયમમાં આનંદ માનું છું, પણ હું મારા અવયવોમાં એક જુદો નિયમ જોઉં છું. તે મારા મનના નિયમની સામે લડે છે અને મારા અવયવોમાં રહેલા પાપના નિયમના બંધનમાં મને લાવે છે. હું કેવો દુર્ભાગ્ય માણસ છું, મને આ મરણના શરીરથી કોણ મુક્ત કરશે? આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે હું દેવની આભાર સ્તુતિ કરું છું. એ પ્રમાણે હું પોતે મનથી દેવના નિયમની, પણ દેહથી પાપના નિયમની સેવા કરું છું.
ઉમિયોને પત્ર એનો 8મો અધ્યાય. એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી, કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. કેમ કે દેહને લીધે નિયમ નિર્બળ હતો, તેથી જે કામ તેને અશક્ય હતું તે દેવે કર્યું. એટલે પોતાના દીકરાને પાપી દેહની સમાનતામાં અને પાપાર્થને માટે મોકલીને તેના દેહમાં પાપને દંડાજ્ઞા ફરમાવી, જેથી આપણામાં એટલે દેહ પ્રમાણે નહીં પણ આત્મા પ્રમાણે ચાલનારામાં નિયમની માગણી પૂર્ણ થાય. કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક બાબતો ઉપર મન લગાડે છે, પણ જેઓ આત્મિક છે તેઓ આત્મિક બાબતો ઉપર મન લગાડે છે. દૈહિક મન તે મરણ છે, પણ આત્મિક મન તે જીવન તથા શાંતિ છે. કારણ કે દૈહિક મન તે દેવ પર વેર છે, કેમ કે તે દેવના નિયમને આધીન નથી અને થઈ શકતું પણ નથી. જો દૈહિક છે તો દેવને પ્રસન્ન કરી શકતા નથી, પણ જો દેવનો આત્મા તમારામાં વસતો હોય તો તમે દૈહિક નથી પણ આત્મિક છો. પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી તો તે ખ્રિસ્તનો નથી. જો ખ્રિસ્ત તમારામાં છે તો પાપને લીધે તમારું શરીર તો મરેલું છે, પણ ન્યાયપ્રણને લીધે તમારો આત્મા જીવે છે. જેણે ઈસુને મોઇલામાંથી ઉઠાડ્યો એનો આત્મા જો તમારામાં વસતો હોય તો જેણે ખ્રિસ્ત ઈસુને મોઇલામાંથી ઉઠાડ્યો તે તમારામાં વસનાર પોતાના આત્માની મારફતે તમારા મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે. એ માટે ભાઈઓ, આપણે ઋણી છીએ પણ દેહ પ્રમાણે જીવવાને દેહના ઋણી નથી. કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો તમે મરશો જ, પણ જો તમે આત્મા વડે શરીરના કામોને મારી નાખો તો તમે જીવશો. કેમ કે જેટલા દેવના આત્માથી દોરાય છે એટલા દેવના દીકરા છે. કેમ કે ફરીથી તમને ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી, પણ તમને દત્તક પુત્રપણાનો આત્મા મળ્યો છે. તેને લીધે આપણે આબ્બા બાપ એવી હાંક મારીએ છીએ. આપણા આત્માની સાથે પણ પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે દેવના છોકરા છીએ. હવે તો છોકરા છીએ તો વારસ પણ છીએ, એટલે દેવના વારસ છીએ અને ખ્રિસ્તની સંગાથે વારસાના ભાગીદાર છીએ. તેની સાથે મહિમા પામવાને સારું જો આપણે તેની સાથે દુઃખ સહન કરીએ તો. કેમ કે હું એમ માનું છું કે જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે આ વખતના દુઃખો સરખાવવા જોગ નથી. કેમ કે સૃષ્ટિની ઉત્કંઠા દેવના છોકરાના પ્રગટ થવાની વાટ જોયા કરે છે. કારણ કે સૃષ્ટિ પોતાની ઈચ્છાથી નહીં પણ સ્વાધીન કરનારની ઈચ્છાથી વ્યર્થપણાને સ્વાધીન થઈ, પણ તે એવી આશાથી સ્વાધીન થઈ કે સૃષ્ટિ પોતે પણ નાશાસોમાંથી મુક્ત થઈને દેવના છોકરાના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે. કેમ કે આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિશાસા રાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે. વળી તે એકલી જ નહીં પણ આપણે પોતે જેઓને આત્માનું પ્રથમ ફળ મળ્યું છે તે જોઈને પણ દત્તક પુત્રપણાની એટલે આપણા શરીરના ઉદ્ધારની વાત જોતા આપણે પોતાના મનમાં નિશાસા નાખીએ છીએ. કેમ કે તે જ આશાએ આપણે તારણ પામ્યા છીએ. પણ જે આશા દ્રશ્ય હોય તે આશા નથી. કેમ કે કોઈ માણસ પોતે જે દેખે છે તેની આશા કેમ રાખે? પણ આપણે જે જોતા નથી તેની આશા જ્યારે આપણે રાખીએ છીએ ત્યારે ધીરજથી તેની વાટ જોઈએ છીએ. તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્ભરતામાં આપણને સહાય આપે છે. કેમ કે યથાયોગ્ય શી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિશાસાથી આપણે સારું મધ્યસ્થતા કરે છે. અને આત્માની ઈચ્છા શી છે તે અંતર્યામી જાણે છે. કેમ કે તે પવિત્ર અનુસારું દેવની ઈચ્છા પ્રમાણે વિનંતી કરે છે. વળી આપણે જાણીએ છીએ કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે ટેલાયેલા છે, તેઓને એકંદરે સગળું હિતકારક નીવડે છે. કેમ કે જેઓને તે અગાઉથી જાણતો હતો તેઓને વિશે તેને અગાઉથી કરાવ્યું પણ હતું કે તેઓ તેના દીકરાની પ્રતિમા જેવા થાય, જેથી તે ઘણા ભાઈઓમાં ચેસ્ટ થાય. વળી જેઓને તેના અગાઉથી મુક્ર કર્યા તેઓને તેને તેડ્યા પણ, અને જેઓને તેને તેડ્યા તેઓને તેણે ન્યાયી પણ ઠરાવ્યા, અને જેઓને તેને ન્યાયી ઠરાવ્યા તેઓને તેણે મહિમાવંત પણ કર્યા. તો એ વાતો પરથી આપણે શું અનુમાન કરીએ? જો દેવ આપણા પક્ષનો છે તો આપણી સામે કોણ? જેણે પોતાના દીકરાને પાછો રાખ્યો નહીં પણ આપણો સર્વને માટે તેને સોંપી દીધો, તે કૃપા કરીને આપણને તેની સાથે બધું કેમ નહીં આપશે? દેવના પસંદ કરેલા ઉપર કોણ દોષ મૂકશે? તેઓને ન્યાય ઠરાવનાર દેવ છે, તો તેઓને દોષિત ઠરાવનાર કોણ? જે મોહ આજે મોહિલામાંથી પાછો પણ ઉઠ્યો તે ખ્રિસ્ત ઈસુ છે, તે દેવને જમણા હાથે છે, તે આપણે સારું મધ્યસ્થા પણ કરે છે. ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પડશે? શું વિપત્તિ કે વેદના કે સતાવણી કે દુકાળ કે નગ્નતા કે જોખમ કે તરવાર? લખેલું છે કે તારે લીધે અમે આખો દિવસ માર્યા જાય છે, કપાવાના ઘેટાના જેવા અમે ગણાયેલા છીએ. તો પણ જેણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે તેને આશરે આપણે બધી બાબતોમાં વિશેષ જય પામીએ છીએ. કેમ કે મારી ખાતરી છે કે મરણ કે જીવન, ઋતો કે અધિકારીઓ, વર્તમાનનું કે ભવિષ્યનું, કે પરાક્રમીઓ, ઉચ્ચાર કે ઊંડાણ, કે કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ, દેવની જે પ્રીતિ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં છે તેનાથી આપણને જુદા પાડી શકશે નહીં. ઈશ્વર પિતા તેમના વાંચેલા તથા સાંભળેલા વચનો આશીર્વાદિત કરો. આમેન.